માટે કહું છું, ભરત તૈયાર થાવ, બાપ આપનો રાજ્યાભિષેક કરવાનો છે. ભરતજી ઉભા થયા છે, હાથ જોડીને કહેવા લાગ્યા છે, માફ કરજો પિતાજી, આપ કહી રહ્યા છો પિતાની આજ્ઞાનું પાલન કરવું એ પુત્રની પરમ ફરજ છે, હું સમજુ છું, પણ ઘણી ફેરી મોઢાના શબ્દ કંઈક જુદા હોય છે, હૃદય કંઈક જુદું હોય છે. પુત્ર તો એને કહેવા પિતાના હૃદયને વાંચી શકે, પુત્ર એને કહેવા પિતાના હૃદયને વાંચી શકે. ગુરુજી આપને મારો પ્રશ્ન છે, અવધપતિ મારા પિતાશ્રી, એના હૃદયમાં કોને રાજગાદી ઉપર બેસાડવાનો સંકલ્પ હતો? આપ હૃદયથી કહો. અવધપતિ ના હૃદયની અંદર રામને ગાદી બેસાડવાનો સંકલ્પ હતો કે ભરતને બેસાડવાનો સંકલ્પ હતો? મુખથી માં કઈ કઈને રાજી કરવા માટે કદાચ વચન આપ્યું હશે, પણ પિતા અવધપતિનું હૃદય શું કહેતું હતું? અવધપતિનું હૃદય કહેતું હતું, મારે રામને રાજગાદી સોંપવી છે, તો મારી પરમ ફરજ બને છે આ રાજગાદી રામની છે, માટે રામને સોંપવી જોઈએ, અને રામને રાજગાદી ઉપર બેસાડો, તો જ મેં પિતાના વચનનું પાલન કર્યું કહેવાય. અને ગુરુદેવ, ગુરુદેવ ખાલી એક મારું નિમિત્ત બન્યું, અને મારું નિમિત્ત બનાવીને વચન માગવામાં આવ્યું, ત્યાં અયોધ્યાની આ પોઝિશન નિર્માણ થઈ હોય, મારીમાં કૌશલ્યા સુમિત્રાની આ પોઝિશન નિર્માણ થઈ હોય, એમાં હજુ અયોધ્યાની ગાદી પર હું બેસું તો પોઝિશન શું નિર્માણ થાય? ભરતજીના પ્રશ્નનો કોઈ ઉત્તર ના આપી શક્યું. થોડી વાર આખી સભા શાંત રહી. આખીર સુમનજી ઉભા થયા છે. ઉભા થયેલા સુમનજીએ કહ્યું છે, બાપ ભરત, તારે વાતને સમજવી પડશે. હું 3 પેઢીથી આ મંત્રી પદનો સ્વીકાર કરતો આવું છું, માટે તારા પિતાને સ્થાને મને સમજ. બેટા, મારી પણ આજ્ઞા છે, અયોધ્યાની રયતને જો સુખી કરવી હોય તારે, માં કૌશલ્યા સુમિત્રાને જો રાજી કરવી હોય, તો તારે અયોધ્યાની ગાદી સ્વીકારવી પડશે. બેટા, એમાં જ તારું હિત સમાયેલું છે. સુમનજીના શબ્દો સાંભળતાની સાથે, ગુરુ વશિષ્ઠજીની પણ વિનંતી સાંભળતાની સાથે, ફરી ભરતજીની આંખોમાં આંસુ ભરાણા છે. રડતે નેત્રે ભરતજી કહેવા લાગ્યા છે, પિતાજી, આપ મારે માટે, અમારે માટે પિતાને માફક, પિતાની સમાન છો, આપ બધાએ મારું હિત ઈચ્છો છો, પરંતુ શેમાં મારું હિત છે ને હું જાણું છું. અયોધ્યાની ગાદી ઉપર બેસવામાં મને મારું હિત નથી દેખાતું, મને તો બસ મારા પ્રભુ રાઘવની પાસે પહોંચી જાઓ, એનો ચરણનો દાસ બનીને સેવા કરું, બસ એમ જ મને હિત દેખાય છે, બાકી મને કોઈ જગ્યાએ હિત દેખાતું નથી, માટે મને માફ કરજો, કોઈને આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો આપ મારા પર રાજી રહેજો. ગુરુજી, પિતાશ્રી, કપડા વિના ગમે તેટલા આભૂષણો ધારણ કર્યા હોય તો પણ માણસ શોભતો હોતો નથી. વૈરાગ વિના બ્રહ્મ જ્ઞાનની વાતો જેમ શોભતી નથી, અને પરમાત્માની ભક્તિ પ્રેમ વિના યોગ પણ જેમ શોભતો નથી, એમ આજ પ્રભુ રાઘવ વિના અયોધ્યા શોભતી નથી. માટે મારું હૃદય એમ કહે છે, કોઈ પણ ભોગવ પ્રભુ રાઘવની પાસે જઈ એને વિનંતી કરીને પાછો લાવીને અયોધ્યાની ગાદી પર બેસાડીશ. જો કે ગુરુદેવ, હું તો બહુ મોટો ગુનેગાર છું, હું પ્રભુ રાઘવની પાસે જવા માટે લાયક પણ નથી, પરંતુ તેમ છતાંય પ્રભુ રાઘવના હૃદયને બરાબર ઓળખું છું. રામ ખૂબ દયાળુ છે, ખૂબ કૃપાળુ છે, મારા ગુનાની સામે નહીં જોવે, મારા પર દયા કરી જરૂર ને જરૂર અહીંયા આવશે, રાજગાદી પર બેસશે એવો મને વિશ્વાસ છે. અને સાંભળો, તમે જો બધાય મારી વાતમાં સહમત થવા તૈયાર હોવ તો એક વાર માં કૌશલ્ય આપ જો હા કહો, માતા સુમિત્રાજી આપ જો હા કહેતા હો, ગુરુદેવ આપ જો હા કહેતા હો, બધી રૈયત જો મારા વચનમાં વિશ્વાસ રાખવા તૈયાર હોય તો બધાયને એક ને એક વાર હું પ્રભુ રાઘવના દર્શન કરાવીશ. આખી અયોધ્યા નગરીની જનતાને હું પ્રભુ રાઘવના દર્શન કરવા માટે વનમાં લઈ જઈશ, ત્યાં જેની વિનંતી કરી પ્રભુ રાઘવને પાછા લાવીને રાજગાદી સુપ્રત કરીશ. અને આટલા શબ્દો સાંભળતા તો જાણે મૃત્યુ પામેલા અવધપતિ ફરીવાર બેઠા થયા હોય, અરે પ્રભુ, રાઘવ લખન જાનકી જાણે વનમાં જ નથી ગયા, આટલો આખી સવારની અંદર આનંદ પથરાયો છે, એકી સાથે બધાનો નાદ નીકળ્યો છે, ધન્ય હોજો ભરત, તમને ધન્ય હોજો ભરત, તમને ધન્ય હોજો. બધા મનોમય વિચાર કરવા લાગ્યા છે, અત્યાર સુધી આપણે સંકલ્પ ભરતની માટે કઈક કર્યો હતો, આપણને ધિકાર છે, ભરતની વાતને આપણે સમજી ન શક્યા. ભરજીની ખૂબ બધાએ મહાનતા ગાય છે, અને કૈલાસપતિ કે ભવાની ભરજી આજ્ઞા કરે છે, બધા તૈયાર થાવ, આવતીકાલે આપણે અહીંયાથી વનગમન કરવાનું છે. અયોધ્યા આખી જાણે પ્રભુ રાઘવને મળવા માટે તત્પર બન્યો હોય એમ તમામ નરનારીઓ તૈયાર થવા લાગ્યા છે. અયોધ્યાની અંદર રહેલા કાજ રાજકાજને ભરજીએ હોશિયાર હોશિયાર એવા આઠ હોશિયાર પુરુષોને રાજકાજ સોંપીને હવે ભરતજી, શત્રુઘ્ન, ત્રણેય માતાઓ, ગુરુ વશિષ્ઠજી વગેરે હજારો નરનારીઓની સાથે અયોધ્યાની તમામ સમૃદ્ધિની સાથે પ્રભુ રાઘવને મળવા માટે ઉપડ્યા છે.
જય ગઈ રહી લોગ સબ સજી શ્રી જય જાના, ચિત્રકૂટ કહી થી હનિ પયાના,
ચિત્રકૂટ કહી પયાના,
ચિત્રકૂટ કહી થી હનિ પયાના,
ચિત્રકૂટ કહી પયાના,
શિબિકા સુભગન સુભગન જાઈ બખાની,
શિબિકા સુભગન જાઈ બખાની,
ચડી ચડી ચલત ગય સે બૈરાની,
ચડી ચડી ચલત ભય સબરાની,
ચડી ચડી ચલત
ચડી ચડી ચલત ભય સબરાની.
આખી અયોધ્યા પ્રભુ રાઘવને મળવા માટે ઉમટી છે, સુંદર પાલખીઓ તૈયાર થઈ છે, પાલખીઓની અંદર ત્રણે માતાઓને બેસાડી, પણ ભરત અને શત્રુઘ્ન બંને પગે ચાલતા આગળ વધ્યા. માં કૌશિલ્યાને સમાચાર મળ્યા કે ભરત અને શત્રુઘ્ન બંને પગે ચાલતા આગળ વધે છે, જેને લઈને અયોધ્યાની તમામ નરનારીઓ પોતપોતાના જે વાહનો છે એનો ત્યાગ કરીને એ પણ પગે ચાલે છે. માં કૌશલ્યાજી ભરતજીની પાસે ગયા છે, વિનંતી કરી છે, બાપ ભરત,
તાત ચડાવો રથ ભોલે મહી તારી,
તાત ચડાવો રથ ભોલે મહી તારી,
હોય અહી પ્રિય પરિવાર દુખારી, ચલહે સાબોલો કો
તુમ્હારે ચલત ચલી હી સાબોલો કો,
તુમ્હારે चलत चल हे सबलो
तुम्हारे चलत चली सबलो
सकल शोका कुश नहीं मग जो
सकल शोका कुश नहीं मग जो
माँ कौशल्या બરજીની પાસે જઈને કહેવા લાગી બેટા મારી વિનંતી છે તું રથમાં બેસ અને સાંભળ બેટા તું રથમાં નહીં બેસે ત્યાં સુધી કોઈ પણ રેત રથમાં નહીં બેસે અને પ્રભુ રાઘવના વિયોગમાં અવધપતિના વિરહમાં કેટલાય દાડેથી આ લોકોએ અન્ન જળ લીધા નથી શરીર કૃશ થયેલા છે રસ્તે કોઈ ચાલી શકવા માટે સમર્થ નથી માટે મારી વિનંતી છે તું રથમાં બેસ માની વિનંતીને સાંભળી ભરત શત્રુઘ્ન બંને રથમાં બેઠા છે ભરત શત્રુઘ્ન લઈ રથ આગળ વધ્યો છે એ જ રથમાં ગુરુ વશિષ્ઠજી પણ બિરાજમાન થયા છે પહેલી રાત્રિ તમસાને કિનારે વિતાવી છે પ્રભાત કાળે ત્યાંથી પણ રથ આગળ વધ્યા આગળ વધતા બીજે દાડે સાંજ પડતા પહેલા તો સુંગેરપુરના તટ ઉપર પહોંચ્યા છે સુંગેરપુર નજીકમાં જ્યારે ભરતજી પહોંચ્યા છે એ જ વખતે ગુહ મહારાજાને સંદેશો મળ્યો છે અયોધ્યાનો ધણી ભરત ચતુરંગી સેના લઈ રામની પાસે જઈ રહ્યા છે નિષાદ રાજના મનમાં સંકલ્પ થયો આટલી વિશાળ સેના લઈને જવાનો હેતુ શું લાગે છે કદાચ ભરતના મનની અંદર કુસંકલ્પ ઉઠ્યો હોય રામ અને લખન વનમાં એકલા છે ત્યાં જઈ એને જો પતાવી દઉં તો રાજમારું નિષ્કંટક બની જાય નિર્ધાર કરી નખે ભરત જતા તો નહીં હોય ને અને આટલો સંકલ્પ થતાની સાથે નિષાદ રાજની આંખ લાલ બની છે પોતાની તમામ રયત ને પડકાર ફેંક્યો છે મારી તમામ રયત સાવધાન બની જાઓ આજ ભરત રામ લખન ને મારવા માટે જઈ રહ્યા છે પોતપોતાની તમામ નાવોને પાણીમાં ડૂબાડી દો જેથી કરીને ગંગાને પાર આશીને ઉતરી ન શકે અને સાંભળો પોતપોતાના તીરકંઠાને તૈયાર કરો ભરતના મનમાં એમ હશે હું રામ અને લખનને મારીશ પણ એને ખ્યાલ નહીં હોય કે રામ અને લખન સુધી પહોંચતા પહેલા સુંગેરપુરની જનતાને મારે પાર ઉતારવી પડશે પછી નિષાદ રાજ આવશે એને ખબર નહીં હોય માટે તમામ મારી રેતને મારી ભલામણ છે રામને માટે જીવન રામને માટે મર્યા તો એ જીવન સફળ છે માટે પ્રભુ રામને જીવતા તો દર્શન કર્યા છે પણ આજ પ્રભુ રાઘવને ખાતર આપણા દેહના યાહોમ કરી દેશો આહુતિ આપશો આપણા શરીરમાં લોહીનો એક બૂંદ હોય ત્યાં સુધી ભરત આગળ ન વધવો જોઈએ નિષાદ રાજનો પડકાર સાંભળતાની સાથે સુંગેરપુરની તમામ રયત પોતપોતાના હથિયારોને સજીન તૈયાર થઈ છે ભરતની સામે યુદ્ધ કરવા માટે જ્યારે તૈયાર થઈ એ જ વખતે કેટલાક વૃદ્ધ વડીલોને શુકનો થયા છે અને શુકન થતાની સાથે વડીલોએ નિષાદ રાજને વિનંતી કરી છે મહારાજ અમાર હૃદય એમ કહે છે ભરત પ્રભુ રાઘવની સામે યુદ્ધ કરવા માટે નહીં એને મળવા જતા હશે કારણ કે પ્રભુ રામ અહીંયા જ્યારે રોકાયા હતા ત્યારે વારંવાર ભરતજીના વખાણ કરતા હતા પ્રભુ રાઘવ જેને વખાણે પ્રભુ રાઘવ જેને યાદ કરે એ ભરત કોઈ સામાન્ય પુરુષ ન હોય માટે રખાઈને ઉતાવળ ન થાય માટે એક કામ કરો પહેલા તપાસ કરો અને ત્યારબાદ ભરતની સામે યુદ્ધની તૈયારીઓ કરો અને વડીલોના વચનને સાંભળી નિષાદ રાજને પણ હા પડે છે પ્રભુ રાઘવની કસોટી માટે વડીલોએ કહ્યું છે તમે એક કામ કરો તમે સ્વામી એકલા જ આગળ જાઓ અહીં બધાય પહાડોની પાસે સંતાઈ રહેશો તમે બે થેલી લઈ જાઓ એક થેલીની અંદર ફળફૂલ લઈ જાઓ બીજામાં મરેલા માછલાઓ લઈ જાઓ બંને બેગ બંને થેલી ભરતને આગળ મૂકજો ભરતજી બંને થેલીઓમાંથી જો ફળફૂલની થેલી હાથમાં લઈ સમજ્યો પ્રભુ રાઘવને મળવા માટે જાય છે અને માછલા ભરેલી થેલી જો હાથમાં લઈ સમજ્યો પ્રભુ રાઘવની સામે યુદ્ધ કરવા જાય છે કેટલી અદ્ભુત અટકળો છે, તમે કલ્પના કરો. અને સાંભળો, જો ભરતજી ફળ ફૂલ ની થેલી હાથમાં લઈ તો તમે સફેદ ધજા ને અદર કરજો. અમે સમજશું, પ્રભુ રાઘવ ને મળવા માટે ભરત જઈ રહ્યો છે, અમે પણ ભરત ના પગમાં આવીને પડશું. અને જો માછલા ની થેલી ને હાથમાં લઈ તો તમે લાલ ધજા ને અદર કરજો, અને પછી અમે બધા તૂટી પડશું. અરે ભરત અને એના સૈન્ય જંબાજ ઓચિંતા તેતર ઉપર તૂટી પડે એમ તૂટી પડી રાય રાય જેવડા કટકા કરીને આપશો, અહીંથી આગળ લઈ જવા દઈએ. અને કૈલાસપતિ કે ભવાની નિષાદરાજ ગુહ મહારાજા બંને થેલીઓ લઈને આગળ વધ્યા છે. આગળ વધતા ગુહ મહારાજા જયારે ભરત નજીકમાં આવ્યા છે, ગુહને આવતા જોતાની સાથે વશિષ્ઠજી ઓળખી ગયા છે, ભરતજીને ઈશારો કર્યો છે.
જાની રામ પ્રિય દીના
અશીષા,
રામ પ્રિય દીના અશીષા,
જાની રામ પ્રિય દીના અશીષા,
ભરત હી કહે બુજાય મુનિષા, કહે બુજાય મુનિષા,
ભરત કહે બુજાય
મુનિષા. દૂર નિષાદ રાજ ને આવતા ગુરુ વશિષ્ઠજી જોયા છે, જોતાની સાથે ઓળખી ગયા, અહો આ તો પ્રભુનો મિત્ર નિષાદ આવે, પ્રભુ રાઘવની જે સેવા કરે છે ને વશિષ્ઠજી અયોધ્યામાં બેઠા બેઠા જાણી ગયા છે, અંતરથી આશીર્વાદ આપ્યા છે. અને ભરતજીને કહ્યું છે, બાપ ભરત જો સામેથી ચાલ્યો આવે છે રાજ નિષાદ છે, પ્રભુ રાઘવનો પરમ મિત્ર છે. અને આટલા શબ્દ સાંભળતા ભરતજીને તે આનંદ થયો.
રામ સખા સોની ચંદનો ત્યાગા,
સલાંગ મારી નીચે ઉતર્યા છે, સામે દોટ મૂકી છે. દોડતા દોડતા ભરતજી ગુહ મહારાજાની સામે આવ્યા છે, ગુહે પણ ઉતાવળ કરી આગળ દોટ મૂકી છે. દોડતા ભરતજી એકદમ નજીક આવી નિષાદ રાજ ને સીધા ભેટ્યા જ છે. અને ભેટતાની સાથે નિષાદ રાજ ને જેમ ભગવાન રાઘવ મળ્યા ને આનંદ થયો, તો એટલો જ આનંદ ભરત ને મળતાની સાથે થયો છે. બે થેલી આગળ મૂકી ભરતજીએ શત્રુઘ્ન ને કહ્યું છે, ફળ ફૂલ લઈ લો. શત્રુઘ્ન આજ્ઞા થતાની સાથે શત્રુઘ્ન જે જયારે ફળ ફૂલ ની થેલી હાથમાં લીધી છે, ગુહ મહારાજા ને રહીશો એ શંકા તમામ નષ્ટ થઈ છે. પોતાની સફેદ ધજાને યાદર કરી પહાડો ની પાછળ સંતાયેલા હજારો ની સંખ્યામાં ભીલો જે હતા, પોતપોતાના તીર્કામઠાઓને ફેંકી દઈને દોડતા દોડતા ત્યાં હાજર થયા છે. કરત દંડવત દેખી તેહી ભરત લીની ઉરબલાઈ, ભીલો તમામ ભરતજીને દંડવટ પ્રણામ કરવા લાગ્યા છે. એક પછી એકને ભરતજી ભેટી રહ્યા છે. મન હું લખન સત ભેટ ભઈ, જાણે કે ભાઈ લખન ને ભેટતા હોય એટલો આનંદ આજ ભરતજીને થયો છે. હૃદય પ્રેમ નો હૃદય સમાઈ, હૃદયમાં પ્રેમ સમાતો નથી. એક એક ને છાતે છાકા છે, આનંદ આનંદ ચારે બાજુ પથરાયો છે. નિષાદ રાજે કહ્યું છે, પ્રભુ રાઘવે કૃપા કરી તે રાતવાસો અહીંયા રોકાયા હતા, માટે આપ પણ બસ અહીંયા રાતવાસો રોકાવો. નિષાદ ની વિનંતી સાંભળી ભરતજીએ ગુરુ વશિષ્ઠજી ની સામે જોયું છે, ગુરુદેવ આપ શું કહો છો, શું મર્યાદા હતી કલ્પના કરો. અયોધ્યાનો મહારથી ત્યારે ભરતજી છે, પણ ગુરુ વશિષ્ઠજીને પૂછે છે, ગુરુદેવ શું કરશો. તુરંત ગુરુ વશિષ્ઠજીએ હા કીધી છે, અને હા કહેતાની સાથે જ સંઘે નક્કી કર્યું છે, બસ આપણે અહીંયા જ રોકાવાનું છે. આખો સંઘ આગળ વધ્યો છે. સંઘને વિવિધ જગ્યાએ અલગ અલગ જગ્યાએ ઉતારા આપ્યા છે.
જહાં શિયે રામ લખની સસોએ,
જહાં શિયે રામ લખની સસોએ.
ભરતજીએ પ્રશ્ન કર્યો છે, નિષાદ રાજ આપે બધાએ ના ઉતારીની વ્યવસ્થા તો કરી છે, પણ મારો પ્રશ્ન છે, પ્રભુ રાઘવ જયારે અહીંયા આવ્યા હતા ત્યારે રાતવાસો ક્યાં રોકાયા હતા, એના દર્શન કરવા એ સ્થાન બતાવો. નિષાદ રાજે જયારે રામ અને જાનકી ક્યાં રાત રોકાયા તે સ્થળ દેખાડ્યું છે.
જહાં શિયે રામ લખની સસોએ,
જહાં શિયે રામ લખની સસોએ.
કહત ભરે જલલો ચૈન કોએ, ભારે જલન કોએ, કહત ભારે જલન કોએ. ભરત વચન સુનિ ભયાઉ બિષાદુ, ભરત વચન સુનિ ભયાઉ બિષાદુ, ભરત વચન સુનિ ભયાઉ બિષાદુ.
વારંવાર ભરત અને રયતે કહ્યું છે, પહેલા અમને રામ લખન જાનકી રોકાયા તે સ્થાન દેખાડો. ભરતજી બોલ્યા છે, એ સ્થાન આપ અમને દેખાડો, અમારું જલતું હૃદય એને જોઈને શાંત થશે. બોલતા ભરતજી રડી પડ્યા છે. ભરતજીનો પ્રેમ જોતા નિષાદ રાજના મનમાં એમ થવા માંડ્યું, આજ જો મને વડીલો ન મળ્યા હોત તો ભાઈ ભરતનો દ્રોહ કરી બેસત, ભરતના પ્રેમને પહેચાની ન શકત. આ કથા એ બતાવે છે કે વડીલોની સલાહ જીવનમાં લેવી બહુ જરૂરી છે. એ તો ઘણી ફેરી એજ્યુકેશનના પાવનમાં આપણે તો એજ્યુકેટેડ છીએ, આપણે તો ડબલ ગ્રેજ્યુએટ છીએ, એ પાવરમાં વડીલોને ભૂલી જાય છે. વડીલોને ભૂલીને સ્વતંત્ર નિર્ણય લેતા થાય છે. પણ આ પ્રસંગ એમ દેખાડે છે, વડીલો કદાચ ભણેલા ઓછા છે, પણ એની પાસે અનુભવ બહોળો છે. એણે બહુ દિવાળીઓ પ્રસાર કરી, બહુ દિવાળીઓ જોઈ છે, જીવનના ઘણા ઉત્તર અને ચડાણ એને જોયા છે. એની પાસે અનુભવનો ખજાનો છે. અને જગતમાં કહેવત છે, જહાં ન પહોંચે રવિ તહાં પહોંચે કવિ, અને જહાં ન પહોંચે કવિ તહાં પહોંચે અનુભવી. એની પાસે અનુભવ બહુ છે, માટે કાર્ય કરતા વડીલોને બે શબ્દો પૂછવા. એમ આ તમારી વાત બે અલગ પડતી હોય તો સમજાવવા પ્રયાસ કરો, પણ પૂછવા. વડીલોને પૂછેલું કાર્ય અવશ્યમય સફળતા પ્રાપ્ત કરશે. આ કાર્ય આટલું બધું સફળ ગયું છે. રણછોડ પોતે નાનો છે, પણ એમણે પરમ પૂજ્ય આચાર્યજી મહારાજ સુધી પૂછ્યું છે, એમના માતુશ્રી, એના મોટા પિતાશ્રી, આખા પરિવારની સલાહ લીધી અને પીઠબળમાં ઘણા મોટા અનુભવી મંજી બાપાની વારંવાર એને સલાહ પૂછી છે. મને ખબર છે અહીંયા જ્યારે જ્યારે પણ મીટિંગો થઈ છે, કેમ સભા મંડપ કરવું, કેવી રીતે રસોડું કરશું, કેવી રીતે બધાને જમાડશું, બધાને કેવી રીતે લાવશું, જ્યારે જ્યારે સભા થઈ છે ત્યારે અચૂક મંજી બાબાના માર્ગદર્શન નીચે એને સભા કરી છે, એને બોલાવ્યા છે, એને જે પ્રમાણે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે કાર્ય કર્યા છે, સંતોની સલાહ પૂછી છે, જેથી કરીને આટલું સુંદર કાર્ય નિર્વિઘ્ન રીતે આગળ વધી જઈ રહ્યું છે. જીવનમાં વડીલોની, અમન્યા વડીલોને પૂછવું બહુ મોટી મર્યાદા છે. ભગવાન સ્વામિનારાયણ તો એમાં બહુ માને. ભગવાન સ્વામિનારાયણ આધારાન સ્વામીનો ગ્રંથ નામનું એક અદભુત શાસ્ત્ર છે, જેની અંદર ભગવાન સ્વામિનારાયણ તો ત્યાં સુધી મર્યાદા સંતો માટે બતાવતા લખે છે, એ પરમહંસો તમારા કરતા એક જ દિવસ કોઈ આગળ દીક્ષા લીધી હોય તો આખી જિંદગી તમે એની મર્યાદા રાખશો. એક જ દિવસ ખાલી આગળ દીક્ષા લીધી હોય, તમારા કરતા એક જ દિવસ કોઈ આગળ ત્યાગ આશ્રમમાં પ્રવેશ કર્યો હોય, આખી જિંદગી તમે એની મર્યાદા રાખશો. અને સાધુ સંતોમાં મર્યાદા હોય એમ તમને ખબર ન હોય, પણ અમારામાં હોય. એક દાડો દીક્ષામાં આગળ, એક દાડો તો શું, એક જ દિવસે મંત્ર અપાણો હોય, પણ પહેલો મંત્ર જેને અપાય મોટો, જેમ જોડિયા બાળક જન્મે 5 મિનિટ પહેલો જન્મે મોટો, આમ પહેલો મંત્ર અપાય મોટો, અને મોટો પાછો આખી જિંદગી મોટો, બધી ક્રિયામાં એ મોટો. એને બેઠક હોય તો પહેલી પડે, પગે લાગવાનો તેને પહેલું પગે લાગવાનું, પૂછવાનું હોય તો પહેલું એને પૂછવાનું. અદભુત પરંપરા ભગવાન સ્વામિનારાયણ ચલાવી છે, કારણ કે મર્યાદા જ્યાં સુધી છે ત્યાં સુધી જીવનની અંદર બરોબરી આપણો નહીં આવે. મર્યાદા હશે ત્યાં સુધી એકબીજાનો ભાર રહેશે, અને ભાર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જીવન બની રહેશે. ભાર જ્યારે તૂટી જશે જીવન ખલાસ થઈ જશે. પોતાની ગમે તેટલી બુદ્ધિ હોય, ગમે તેટલી હોશિયારી હોય, તો યાદ રાખજો હોશિયારી હોશિયારી જગ્યાએ રહી જશે, બુદ્ધિ બુદ્ધિ જગ્યાએ રહી જશે, બેમાં થઈ કે કામ નહીં લાગે, આખી મર્યાદા કામ લાગશે. જીવનમાંથી મર્યાદાનો કદી તમે ત્યાગ ન કરવા. ઘણીક ફેરી ભક્તજનો મર્યાદાનું પ્રસ્થાપન કરવા માટે માન જેવું પણ જણાય, માનો કે નાનો વ્યક્તિ મર્યાદાનું ઉલ્લંઘન કરતો હોય, વડીલે મર્યાદા જાળવવા જાય એવું પણ લાગે, માની છે. ભગવાન સ્વામિનારાયણ કહે, તેમ છતાંય પણ ભલે દુનિયા માની કહે, મર્યાદાનું ઉલ્લંઘન ન થવા દેવું. પોતે પણ અનુસંધાન રાખ્યું. એકવારનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે, ભગવાન સ્વામિનારાયણ ઘણા બધા સંતોની સાથે સુરતથી ગઢપુર બાજુ આવતા હોય અને ચાલતા આવતા હોય, સંઘ બહુ વિશાળ હોય, એમાં બે એક સાધુઓ ભગવાન સ્વામિનારાયણ કરતા ચાલતા ચાલતા વાતો કરતા કરતા આગળ થઈ ગયા. મર્યાદા તૂટે ને પછી ભજન જતો રહે, પછી ગપાટા મારે જિંદગી પૂરી કરવાની રહે, ભેગા થયા નથી ને ગપાટો શરૂ કર્યો નથી, આગળ થઈ ગયા બે સાધુ. ભગવાન સ્વામિનારાયણના મોઢામાંથી તુરંત શબ્દ નીકળ્યો, હરિચરિતમૃત સાગરમાં કથા લખાણ. આ કોના બે સાધુ અડબંગા આગળ આવ્યા જાય છે? અડબંગા શબ્દ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા. આ કોના અડબંગા સાધુ આગળ જાય છે? મુક્તાન સામે હાથ જોડ્યા, મહારાજ એ મારા સાધુ છે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, સ્વામી એને ઘડ્યા નથી. મહારાજ ભૂલ થઈ ગઈ, વિશેષ અનુસંધાન રાખીશ. સાધુઓ પાછા વળી ગયા. સ્વામી આખી જિંદગી અનુસંધાન રાખ્યું, એક પણ સાધુ કદી મર્યાદાનું ઉલ્લંઘન ન કરે. આજે આહિસ્તા આહિસ્તા પશ્ચિમના વાતાવરણ બાજુ જતા જતા મર્યાદા નામે રહેવા પામ્યું નહીં, એમ ન તો પિતા પુત્રની મર્યાદા હોય, માં દીકરીની મર્યાદા હોય, સાસુ વહુની મર્યાદા હોય, મર્યાદા હતી. મર્યાદાનું જ્યારથી ઉલ્લંઘન કર્યું છે ત્યારથી અનેક દુઃખરૂપી રાક્ષસો પ્રગટ થયા છે, માણસના અંતરને સતત જલાવી રહ્યા છે. આ કથાનું શ્રવણ કર્યા પછી બરાબર મર્યાદા શીખજો, એમ જીવન મર્યાદાથી શોભશે. પોતાનાથી વડીલ છે એની અમન્ય સદૈવને માટે રાખો. ભગવાન સ્વામિનારાયણ એક બહુ અદભુત વાત લખી, અંત્યના 24માં વચનામૃતમાં બતાવ્યું, પોતાનાથી વડીલ હોય એની સાથે સદૈવને માટે ગુરુભાવ રાખો. ત્યાં કઈ એવી વાત નથી, ત્યાગી માટે જ વાત છે. ગ્રહસ્થ કેમ નથી? ગુરુભાવ એટલે પૂજ્ય ભાવ. ગુરુભાવનો બીજો અર્થ થાય છે પૂજ્ય ભાવ. પોતાનાથી વડીલ હોય એની સાથે હંમેશને માટે ગુરુભાવ રાખો, પૂજ્ય ભાવ રાખો. પોતાની સમકક્ષ હોય એની સાથે સદૈવને માટે મિત્ર ભાવ રાખો. અને પોતાના કરતા નાનો જે હોય એને સદૈવને માટેની પ્રત્યે સેવક ભાવ રાખો. સેવક ભાવ માને એનું હિત થાય એવું જ વિચારવું, એવું જ એને શીંધવું, એવી જ એની પાસે ક્રિયા કરે, એનું હિત થાય. અદભુત શાસ્ત્રોએ મર્યાદા બતાવી છે. આ કથાને સાંભળ્યા પછી ભક્તો, નવ દાડા તો પરમ દિવસે પૂરા થશે, આમાંથી આપણે કાંઈ ન લઈએ. અને એવા ને એવા નવ દાડા પહેલા હતા તેવા કોઈ જીવન જો ફેરફાર વાળું ન બને તો નવ દાડા, આટલો મોટો મહોત્સવ, આટલો મોટો ખર્ચો, આટલો બધો દાખલો, એનો અર્થ શું? માટે કહું છું, જીવનને મર્યાદા વાળું બનાવો છો. એમાં એ રામાયણને જ્યારે તમે સાંભળો છો, આ રામાયણ તો મર્યાદાથી બહુ સભર છે. આ વખતે અવતાર જ મર્યાદા પુરુષોત્તમ, મર્યાદાઓનું સ્થાપન કરવા માટે ભગવાન ભૂમન રૂપ પર આવ્યા છે. અદભુત અદભુત મર્યાદા બતાવી રહ્યા છે. પિતા પુત્રનો સ્નેહ કેવો હોવો જોઈએ? અરે ગમે તેટલું કઠિન કામ હોય, ગમે તેટલું કઠિન કામ હોય તો પિતાના વચને પુત્ર કરવા માટે તૈયાર થઈ જાય. પિતાને પુત્રની સાથેનો સ્નેહ કેવો હોવો જોઈએ? માં દીકરાનો સ્નેહ કેવો હોવો જોઈએ? ભાઈ ભાઈનો સ્નેહ કેવો હોવો જોઈએ? અરે દિયર ભોજાઈનો સ્નેહ કેવો હોવો જોઈએ? અદભુત રામાયણે બતાવ્યું. તમે કલ્પના તો કરો, વર્ષો સુધી સાથે રહ્યા પછી પણ લખનમાં જાનકીના મુખની સામે ન જોવે એટલી બધી મર્યાદા હશે, કેટલો દિવ્ય અને ભવ્ય દિયર ભોજાઈનો સંબંધ હશે. અને આજકાલ તો દિયર એટલે ભોજાને ગાળો દેવા હાટું દિયર થયો હોય તો રામાયણ ના કહે છે. ભગવાન સ્વામિનારાયણ બહુ સ્પષ્ટ ભાષ્યમાં બતાવ્યું કે વડીલ બંધુ મોટો ભાઈ એ બીજો બાપ છે. બરાબર યાદ રાખજો, મોટો ભાઈ એ બીજો બાપ છે અને ભોજા એ બીજી માં છે, ભાભી એ બીજી માં છે, મોટો ભાઈ એ બીજો બાપ છે. પિતાની જેટલી મર્યાદા રાખો એટલા મોટા ભાઈની મર્યાદા રાખો, જેટલી માતાની મર્યાદા રાખો એટલી ભાભીની મર્યાદા રાખો. વારંવાર લખન અને ભરતના મોઢામાંથી શબ્દો નીકળે છે રામાયણમાં, મારી માં જાનકી, મારી માં જાનકી, મારી માં સીતા, ભાભી એ બીજી માં છે. શાસ્ત્રો અદભુત મર્યાદાઓ બતાવે છે, એનું બરાબર પાલન કરશો. આ કથાને સાંભળ્યા પછી જીવનની કુટેવોને છોડજો, વેસનો થકી મુક્ત થાજો. વેસન તમને બરબાદ કરી નાખશે. તમે શું બીડીને પીવાના હતા? તમને પી જશે, તમને ખલાસ કરી નાખશે. તમે શું તમાકુને ગુટકાને ખાવાના હતા? તમને સ્વયંને એ બધા ખાઈ જશે, ગળા થઈ સાફ કરી નાખશે. આ કથાને સાંભળ્યા પછી વેસનો થકી બહાર નીકળજો. વેસનો મહાભયંકર છે. વેશની માણસની બહુ કિંમત નો યાદ રાખજો. વેશની વેશની ભેળા થશે તો કિંમત ગમે તેટલી સમજશે, પણ નિર્વેશની પુરુષની પાસે તો એની જ મહત્વતા ગવાશે. નિર્વેશની હશે સજ્જન પુરુષો, નિર્વેશની પુરુષને હંમેશા આદરણીય માનશે, આદર સન્માનથી એને જોશે. અને સજ્જન પુરુષની પાસે સ્થાન થાય એ જ મહાનતા છે, એનું જીવન છે. સજ્જન પુરુષના હૃદયમાં આપણું સ્થાન થાય. આ કથાને સાંભળ્યા પછી વેસનો હોય એને તિલાંજલિ આપી દેજો. આપણું જીવન બહુ દિવ્ય ભવ્ય બનવું જોઈએ. વેસન માટે જીવન જીવવું બહેતર, એના કરતા મોત પસંદ કરવું શ્રેષ્ઠ છે. વેસનને આધીન 12 દેશનો યુવાન બને, 12 દેશનો મહાવીર પુરુષ વેસનને આધીન બને, કદી ન હોય, છોડી દેજો વ્યસન. અને મન જો મજબૂત ન હોય ને તો અહીંયા વ્યસન મુક્તિ મસાલો મળે છે. હકીકત કહું છું, ગમે તેવું વ્યસન હશે 50 વર્ષ જૂનું તોય જતું રહેશે. 20 દિવસનો કોર્સ છે, પછી એની લત નથી લાગતી. નતર એમ થાય આને છોડી નહીં આવશે પાછું, બકરો કાઢીને ઉઠું બેસી જાય પાછું. 20 દાડાના કોર્સ થી 50 વર્ષ જૂનું વ્યસન તમારું મૂળ જાળમાંથી નીકળી જશે. માટે ડાહ્યા પુરુષો મહેરબાની કરજો, વ્યસન માંથી બહાર નીકળજો, જીવનને દિવ્ય ભવ્ય બનાવજો, મર્યાદા યુક્ત જીવન બનાવજો, દિવ્ય જીવન જીવવાનો બહુ આનંદ આવશે. કૈલાસ પતિ કે ભવાની, ભરત શત્રુઘ્ન ગુરુ વશિષ્ઠજી વગેરે સંવેર પુણ્ય અંદર આવ્યા છે. પ્રભુ રાઘવ જે સ્થાન ઉપર બિરાજમાન હોય, જે રાત્રિ નિવાસ કર્યો હોય, એ સ્થાન ની અંદર ભરતજી આળોટ્યા છે. એને રાજ પોતાના શરીર ઉપર પધરાવી છે, મસ્તક ઉપર પધરાવી છે. બધી રહ્યો તો રાત્રે સુતી છે, પણ ભરતજી આખી રાત સુતા નથી. બસ હા પ્રભુ રામ, હા પ્રભુ રાઘવ, હા પ્રભુ રામ, આપ પાપીને મળશો તો ખરા ને, આપના દર્શન તો મને થશે ને, બોલતા બોલતા પ્રભુ વિરહમાં આખી રાત્રિ ગુજારી છે. બીજે દિવસે સવારમાં નાવના માધ્યમથી જહાજમાં બેસી ગંગાને પાર ઉતર્યા છે. ગુહ મહારાજાને સાથે લીધા છે. પ્રભુ રાઘવને મળવા માટે આખો કાફલો આગળ વધ્યો છે. હવે ભરતજીનું હૃદય એમ કહી રહ્યું છે, અહીંયા સુધી તો ઠીક છે, મારો પ્રભુ પણ કોઈ વાહનના માધ્યમથી, કોઈના કોઈ માધ્યમથી પહોંચ્યો હતો. સુમેરપુર સુધી પ્રભુ રથમાં બેસીને આવ્યા હતા, ગંગાને નાવના માધ્યમથી પાર ઉતર્યા હતા, પણ અહીંયાથી તો મારો રાઘવ પગપાળા ચાલતો આગળ ગયો છે. મારો પ્રભુ જો પગપાળા ચાલતો ગયો હોય તો મારાથી વાહનમાં કેમ બેસાય, અને જો વાહનમાં બેસું તો શિવ ધર્મ લાજે. આમ નિર્ધાર કરીને ભરતજી પગપાળા હવે ચાલતા થયા છે. પગપાળા આગળ વધતા ભરત તીસરે પહર કહ કિની પીબેશુ પ્રયાગ, ચાલતા ચાલતા ત્રીજા પ્રહારે પ્રયાગ ક્ષેત્ર સુધી પહોંચ્યા છે. અદ્ભુત પ્રયાગ ક્ષેત્ર છે, જે જગ્યાએ ગંગા યમુના સરસ્વતીનું અદ્ભુત મિલન છે. તમે કદાચ કોઈ ભક્તો પ્રયાગ ગયા હશો, નહીં ગયા હોવ તો જાજો. રામાયણનું મૂળ રચના પ્રારંભ કાળ પ્રયાગથી થયો છે. તુલસીદાસજીએ પ્રયાગથી પ્રારંભ કર્યો છે. અદ્ભુત દિવ્ય પ્રયાગ સ્થાન છે. જોનારની વૃત્તિઓને ખેંચી લઈ પ્રયાગ તમે જયારે જાઓ, ત્યારે તમારે જો પ્રયાગની અંદર મધ્ય ભાગમાં મિલન સ્થાનમાં જો જવું હોય, ત્રણેય જ્યાં મિલન થાય છે નદી, એને માટે તમારે જોઈએ એટલા 200-500 જહાજો ત્યાં લાંગરેલા હોય છે, જેના માધ્યમથી મૂળ પ્રયાગ સ્થાન ઉપર જઈ મધ્ય ભાગમાં જઈને સ્નાન કરી શકાય છે. જીવનમાં યાત્રાની મહત્વતા સમજજો. ભરતજી આખો સંગ પ્રયાગ આવ્યા છે, આખા સંગેમાં સ્નાન કર્યું છે. ગુરુ વશિષ્ઠજીએ પ્રયાગનો ખૂબ મહિમા કીધો છે. પ્રયાગમાં સ્નાન કરવા માત્રથી જીવનના તમામ પાપ અને તાપ નષ્ટ થઈ જાય છે. ભરત, તમે પ્રયાગમાં સ્નાન કર્યું માટે આનું ફળ તમને અવશ્ય એવું મળશે, વહેલા વહેલા પ્રભુ રાઘવના દર્શન થશે. યાત્રા યાત્રા નિત્ય જો કરવામાં આવે ને તો યાત્રા તો પ્રભુનું મિલન કરાવી આપે. ભગવાન સ્વામિનારાયણ સ્વયં યાત્રાનો બહુ મહિમા સિદ્ધપુરની અંદર જઈને કહ્યો છે. યાત્રા જયારે કરો ને ત્યારે બસ યાત્રા રીતે કરજો. યાત્રામાં બ્રહ્મચર્યનું પાલન કરવું, યાત્રામાં દેવના દર્શન મહિમા સમજીને કરવા, યાત્રામાં સત્પુરુષ સાધુ પુરુષનો સમાગમ કરો. યાત્રાની અંદર આ શરીરના સુખને બદલે આત્માનો સુખનો વિચાર કરો. નટ્ટા દેના ખેલ તહાન જોવા, જો તીર્થે જઈએ નિજ પાપ ધોવા. યાત્રા જયારે કરવા જાય હોય ત્યારે ત્યાં ફિલ્મ આદિ જોવાની, નટ ન જોવા. તે દાડે નટ હતા, હવે ફિલ્મ છે. બંને એક જ સરખા છે. નટ કોને કહેવાય ખબર તમને? પોતે હોય હકીકતમાં અલગ અને આપણને દેખાડે અલગ, એમના નટ. સમજાય? હકીકત કરતા કઈક જુદું ચિત્ર દેખાડે એમના નટ કહેવાય. તો ફિલ્મમાં શું કરે છે? હા, એ પડદા ઉપર દેખાય છે એવા છે, એ પડદા ઉપર દેખાય છે એવા છે. પડદા ઉપર તો મહાન સાધુનો વેશ ધારણ કરે અને એ પડદો પૂરો થાય ને પછી બોટલ વળગાડે, આનામ નટ કહેવાય. હોય એના કરતા કઈક જુદા દેખાય છે. ભગવાન સ્વામિનારાયણ આદેશ કર્યો અને તમારે કદી જોવા નહીં. જો તમે તીર્થમાં જઈને જોશો તો ગયા તો હશો તમે પુણ્ય પ્રાપ્ત કરવા માટે, પણ પાપ પ્રાપ્ત કરીને આવશો. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય જગ્યાએ કરેલું પાપ તીર્થ ક્ષેત્રમાં નાશ પામશે, પણ તીર્થ ક્ષેત્રમાં કરેલું પાપ વજ્રલેપ બનશે. માટે યાત્રા કરો તો હું તો એમ કહું, સાધુ પુરુષના સંગમાં રહીને કરશો એટલે ઓટોમેટિક તમે નથાયેલા રહેશો. સાધુ પુરુષના સંગમાં ઓટોમેટિક નથાયેલા રહેશો. ઘણી ઈચ્છા કે આપણે આમ જાય તેમ જાય, પણ સંત તમે કે ખબરદાર ગયા છો તો ક્યાં જાવ કહો પછી. જોકે એવું અમે નથી કહેતા અમારી સાથે જ આવજો, કોઈ પણ ની સાથે જાઓ, પણ સાધુ પુરુષોની સાથે જાજો, સજ્જન પુરુષોની સાથે યાત્રા કરશો. આમાંથી ઘણા બધા ભક્તો બેઠેલા છે, સંતોની સાથે યાત્રા કરેલા હું ઓળખું છું, ઘણા બધા બેઠા છે. સરદારોમાંથી ચાર ચાર ટ્રેનો નીકળે છે, બધી બસો 23-23 બસો સાથે હોય, બે વિભાગ કરવામાં આવે, બધે દર્શન કરે વળી પાછા આવે, રસોઈ તૈયાર હોય. એવું નહીં ટ્રેન બંધ હોય તો જ રસોઈ તૈયાર હોય, ચાલુ ટ્રેનમાં તૈયાર થાય. આખો એક ડબ્બો સ્પેશિયલ રસોઈ બનાવવાનો આવતો હોય, ગરમા ગરમ રસોઈ તૈયાર કરી કરીને ભગવાનનો પ્રસાદ જમતા હોય. એવા પવિત્ર સ્વયં સેવકો સંતો જાતે રસોઈ બનાવે, કોઈ રસોઈઓ નહીં, અને સંતોના હાથમાંથી પ્રસાદ થયેલી રસોઈ જમતા હોય. 15 દાડામાં તો કલેજો બદલી જાય, કલેજો બદલી. આનામાં યાત્રા કરાય. આ તો યાત્રા કરીને આવે તો સ્વભાવ વધી ગયો હોય. એક ભગત કહેતા, સ્વામી યાત્રા કર્યા પેલા મારા બાપાનું બહુ સારું હતું, પણ યાત્રા કર્યા પછી હાવ બદલી ગયું છે. સાધુ પુરુષોની સાથે યાત્રા કરી વારંવાર કથા વાર્તા થાય, વારંવાર સ્વભાવ પર જયારે વાતો થાય ત્યારે સ્વભાવો છૂટી જાય. અમારે હમણાં જ ગયે વર્ષે યાત્રા હતી સાઉથની, સ્વભાવ પર બહુ વાતો કરી, કારણ કે થોડીક ઉંમર વધે ને એમ સ્વભાવ વધે. બધા ભક્તોને હા પડી ગયા. મેં એક વૈષ્ણવ ભક્ત હતા, મારી પાસે આવીને કે સ્વામી તને બહુ સાચી વાત કરી, સ્વભાવ દુઃખનું કારણ છે. અમારા પરિવારની અંદર અમે 21 જણા છીએ, તમે જે વાત કરી હતી ઘરની અંદર એક વ્યક્તિનો સ્વભાવ બરાબર ન હોય તો બાકીના 10-15-20 જેટલા હોય એ બધાને જીવવા જેવું ન રહેવા દે. બિલકુલ સાચી વાત છે, મારું એવું જ કંઈક છે કે એવો મારો ડેન્જર સ્વભાવ છે જેને કારણે આખો પરિવાર દુઃખી 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 થઈ ગયો છે. પણ સ્વામી નિયમ લઉં છું, ઘેરે ગયા પછી સદૈવને માટે આ સ્વભાવને છોડીશું. પછી હમણાં મહિના પહેલા મળ્યા હતા, એ હતા એ નાના ભાઈ સાથે હતા. હજુ તો હું એને પૂછવા જાઉં, એ પેલા નાના ભાઈ કીધું, સ્વામી તમે શું આના પર જાદુ લાકડી ફેરવીએ છે? મોટા ભાઈ હાવ બદલી ગયા છે અને સ્વામી એટલા સરસ સ્વભાવના થઈ ગયા છે, બધા રાજી રાજી થઈ ગયા છે. મને કહે, સ્વામી અમારા તો યાત્રામાં ખર્ચેલા રૂપિયા બધા સફળ થઈ ગયા, કે દર્શન થયા કે ન થયા ભગવાન જાણે, કે એને શું ફાયદો થયો અમને ખબર નથી, પણ અમને જે ફાયદો થયો. હવે જયારે યાત્રા લઈ જવાના, બાપાને તો હારે જ લઈ જાય, મોટા ભાઈને હારે જ લઈ જાય. સ્વભાવ બદલે બસ, અને સ્વભાવ જાય ને પછી ભગવાન આવે છે, સ્વભાવ ગયા પછી ભગવાન આવે છે. આ વખતે શ્રાવણ માસમાં જવાની છે, ફરજિયાત નથી કહેતો, જેને આવું હોય તૈયાર થાજો. ચાર ધામની યાત્રા સ્પેશિયલ ટ્રેન 18 ડબ્બા 1200 ભક્તો, એમાં બદ્રીનાથ કેદારનાથ પણ ખરું, રામેશ્વર જગન્નાથપુરી અને દ્વારકા, આખા ભારતની યાત્રા. અને ફક્ત 31 કે 32 દિવસમાં પૂર્ણ થઈ. બસમાં જાઓ તો 2 મહિના લાગે, 2.5 મહિના લાગે, કારણ કે સાંજ પડે ત્યાં રોકાવું પડે. જ્યારે આમાં તો આખો દાડો યાત્રા થાય, સાંજ પડે ને ટ્રેન ઉપડે, અને આખી ટ્રેનમાં બધાને સુવાની વ્યવસ્થા હોય, બધાની વ્યવસ્થા, પોતપોતાની સીટો, એટલે અડધા સમયમાં યાત્રા પૂર્ણ થાય. થોડીક મોંઘી પડે, કારણ કે ટ્રેનનો ખર્ચો પડે, બસનો ખર્ચો પડે, પણ 6 મહિને અમે દિલ્હી આટકીએ છીએ. અમે દર વર્ષે ટ્રેન કાઢી છે, અમારી સ્પેશિયલ ટ્રેનને કન્સેશન આપવા એમ, અને ભગવાન ભળ્યા છે, કાલ સાંજ સુધી ફાઇનલ થઈ જશે અને કન્સેશન આપણી સ્પેશિયલ ટ્રેનને મળશે. અને મળશે ને તો ફક્ત બસના રૂટના ભાવમાં 17 કે 18 હજારમાં 4 ધામની યાત્રા કરી શકાશે. ભોજન બધું ભેળું થશે. યાત્રા કરજો, યાત્રાની બહુ મોટી મહત્વતા છે. આ બધા સંતો સાથે, અરે ત્યાં તો 40-50 સંતો સાથે હોય યાત્રામાં, બહુ દિવ્ય માહોલ હોય, બહુ દિવ્ય માહોલ હોય. તમે એક કામ કરજો, ન મને તો યાત્રાની કેસેટ મળે, યાત્રાની કેસેટ તો જોજો, આવો નહીં તો કાંઈ નહીં, જોજો તો ખરા. આ પ્રયાગના દર્શન તમને કેસેટમાં જ થશે. પૂર્વની કેસેટ, ઉત્તર પૂર્વની કેસેટ લેજો, પ્રયાગના દર્શન થશે, જેની કથા ચાલે છે, જેની અંદર ભરતજી પૂરા સંઘની સાથે સ્નાન કરે છે, એની અંદર સંતો ભક્તો સ્નાન કરતા તમને દેખાશે, પ્રગટ દેખાશે. ગંગા યમુના સરસ્વતી નું અદભુત મિલન તમને કેસેટમાં દેખાશે. તમે લેજો, આવો નહીં કઈ નહીં, જોજો ખરા, તોય ફળ થશે. કૈલાસ પતે કે ભવાની, અદભુત પ્રયાગ, જે જગ્યાએ ભરતજી સહિત બધા પધાર્યા છે, સ્નાન કર્યું છે, માં કૌશલ્યાજીને સમાચાર મળ્યા, ભરત પગે ચાલતા આવે છે. માં કૌશલ્યાજી ભરતને પોતાની પાસે બોલાવ્યા છે. ભરતજી માં કૌશલ્યાની પાસે ગયા છે. માં શ્રી આજ્ઞા છે, ભરતજીને માં કૌશલ્યાજી પોતાની ગોદમાં બેસાડ્યા છે. બેટા, તારા પગના તળિયા જોવા દેજો. માં કૌશલ્યાજીએ ભરતજીના પગના તળિયા સામે જ્યાં દ્રષ્ટિ નાખી, પગના તળિયામાં ખુલ્લા પડેલા છે, લોહી વહી રહ્યું છે. ભરતજીના પગના તળિયા જોતાની સાથે માં કૌશલ્યાજીની આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ છે. બેટા બેટા, તું શા માટે ખુલ્લા પગે ચાલે છે? તારી સ્થિતિ તો જો. ભરતજી ડરી પડ્યા છે. મા, તું મારું શું કામ એકલું વિચારે છે? માં, મારી આ પોઝિશન થઈ તો મારી માં જાનકીની દશા શું થઈ હશે? આ પાપીને કારણે મારો પ્રભુ રાઘવ એની શું સ્થિતિ સર જાણી હશે? લખનની શું પોઝિશન હશે? માં, તું મને જો રાજી રાખવા માંગતી હો ને, હવે મને આજ્ઞા નહીં કરીશ તો રથમાં બેસે. ભરતજીના શબ્દો સાંભળતા, ભરતનો રામ ઉપરનો રહેલો પ્રેમ જોતા, માં કૌશલ્યા પણ ભરતજીના પ્રેમને વારી ગયા છે. ધન્ય હોજો બેટા, તું જે ધન્ય હોજો. કૈલાસ પતિ ગઈ ભવાની, ત્યાંથી આખો સંઘ આગળ વધ્યો છે. આગળ વધતા વધતા પાછા વળીને પ્રયાગરાજને ભરતજી પ્રાર્થના કરી છે. હે પ્રયાગરાજ, ભરતજી બોલ્યા છે.
માગવું ભીખ ત્યાગી જયધર,
માગવું ભીખ ત્યાગી જયધર,
હોય માગવું ભીખ ત્યાગી જયધર,
માગવું ભીખ ત્યાગી જયધર,
આરતે કાહન કર કરે,
આરત કાહન કરઈ કો કરમો,
આરત કાહન કરઈ કો કરમો,
આરત કાહન કરઈ કો કરમો,
અસજી જાની સુજાની સુદાવી,
અસજી
જાની સુજાન સુદાની,
અસસીય જાની સુજાન સુદાની,
સૈ ફૈલઈ કરહી જગ જાય ચૈ કૈવાની,
સફલ કરહી જગ જાય જગવાની,
સૈ ફૈલઈ કરહી જગ જાય ચૈ કૈવાની,
સફલ કરહી જય
હું ક્ષત્રિય જાતનો હોવા છતાંય પણ મારો નિજ ધર્મ તો આપવું એ હોય છે, મારો નિજ ધર્મ તો દાન આપવાનો છે, પરંતુ તેમ છતાં માગહુ ભીખ ત્યાગી નિજ ધર્મ, આજ મારો મૂળ ધર્મનો ત્યાગ કરીને તમારી પાસે હું ભીખ માગું છું. પ્રયાગરાજ, દુખી આર્દ્ર વ્યક્તિ શું ન કરે? દાની પુરુષ દુખને આર્દ્ર વ્યક્તિને જોઈ એના સંકલ્પને પૂર્ણ કરે છે. આજ મને દુખી જોઈ મારો સંકલ્પ પૂર્ણ કરો, મને વહેલા વહેલા પ્રભુ રાઘવના દર્શન થાય. મારે મોક્ષ નથી જોતો, મારે ધર્મ નથી જોતો, મારે અર્થ નથી જોતું. અરે એક વાર નહીં, અબજો વાર જમપુરીમાં પડું તો મને મંજૂર છે. મારે ધર્મ અર્થ કામ મોક્ષ કોઈની ઈચ્છા નથી, બસ હૃદયમાં એક જ ઈચ્છા છે, મને વહેલા વહેલા મારા પ્રભુ રાઘવના દર્શન થાય. અને એ જ વખતે ત્રિણે માંથી પ્રયાગરાજ માંથી અવાજ આવ્યો છે.
તાઈ તઈ ભરત તુમ સબ વિધિ સાધુ,
તાઈ તઈ ભરત તુમ સબ વિધિ સાધુ,
તાઈ તઈ ભરત તુમ સબ વિધિ સાધુ, ચરણ અનુરાગ યગાદુ,
રામ ચરણ અનુરાગ યગાદુ,
રામ ચરણ અનુરાગ યગાદુ,
રામ ચરણ અનુરાગ યગાદુ,
નાહિ ગલાનિ કરહુ
પ્રભુ રાઘવ માં પ્રીતિ છે, નાહી ગલાની કરહુ મન માહી, તું કારણ વિના હૃદયની અંદર ગ્લાની પામે છે. ભરત, અમે સનાતન સત્ય કહીએ છીએ, તુમ હ રામ સમ અરામ હિ કો પ્રિય નાહી,